મારે નિદાન થઈ ગયું. એને કહ્યું કે આવું નિદાન છે ને, આ જો દૂર કરો તો દર્દ દૂર થઈ જાય, અને દર્દ દૂર થશે તો કેટલું બધું સુખ મળશે. બસ આ વિચાર માત્રથી આનંદ થયો, નિદાન થયું, કારણ જાણવા મળે. ફરી અહીંયા ઓગદ્રષ્ટિ યોગદ્રષ્ટિની વાત આવી છે સમજણમાં. કહો ફરીથી, પાકું થાય બધું. કહો ઓગદ્રષ્ટિ એટલે શું? વાંચો આમાં, વાંચો. સંસારના સુખો એ જ જીવનનો સાર, એના માટે જ પ્રયત્ન કરવા, સારું સારું ખાવું પીવું, હરવું ફરવું, પહેરવું ઓઢવું, મોજ મજા કરવી. બસ આખો દી જીવનમાં આ જ ગોઠવવાનું, આનું જ આયોજન. ક્યાં જશું, ક્યાં મજા આવશે? બે ચાર દી ઘરે રહ્યો તો કંટાળી જાય, વળી પાછું કંઈક ગોઠવે. ઓગદ્રષ્ટિ સંસાર ઉપરની સુખની જ્યાં જ્યાં કલ્પના પડે છે તે સંસારમાં જ એને દેખાય છે, બહાર જ દેખાય છે. પછી એનું બધું પરિવર્તન કર્યા કરે, આનું આમ કરે, આ પદાર્થ આ પદાર્થનું ગ્રહણ કરવું, આનો ત્યાગ કરવો, આનો ભોગ કરવો, આનો ઉપભોગ કરવો, આનું આમ ગોઠવણ કરવી, આની આમ ગોઠવણ કરવી, આનો યોગ કરવો, આનો વિયોગ કરવો, આમાં ઇષ્ટબુદ્ધિ, આમાં અનિષ્ટબુદ્ધિ, આ બધા જ ભાવો. પણ કેના પ્રત્યે? પર સાથે જ રમત માંડીને બેઠો છે આજ્યુ, સ્વમાં નથી. અને એ પાસા બેડલા કરે છે. નાનો છોકરો રમવામાં જેમ રમકડા બેડલા કરે, એક રમકડાથી કંટાળી જાય તો બીજું લઈને, ત્રીજું લઈને, ચોથું લઈને હૈલા જ કરે છે. આ જીવ સંસારની અંદર આ અનંત પદાર્થ પૂતગલના રમકડાથી રમે છે. ઓગ દ્રષ્ટિ છે. એમાં એનું તથા ભવ્યતા થયું તો યોગ દ્રષ્ટિ આવી. તો યોગ દ્રષ્ટિમાં શું થયું? બરોબર છે, મેં લખ્યું જ બધું કે એને એમ કંઈ થયું કે હું ધર્મની આરાધના કરીને કંઈક આત્માનું સુખ મેળવું. સુખની દ્રષ્ટિ બહાર હતી એ શેમાં ગઈ? મૂળભૂત જે ફેરફાર થાય છે ને આ પકડી લેવો જોઈએ. સુખ માટેની દ્રષ્ટિ જે બહાર હતી એમાં પલટો આવી ગયો. એટલે શબ્દ પ્રયોગ વાપરો ને, યુ ટર્ન. યુ ટર્ન એટલે ક્યાંય આડુઆડું જવું નહીં, જ્યાં જતો ત્યાં જ પાછો વર, જ્યાં જતો તો ત્યાંથી પાછો વાર. પર તરફ સુખ નથી પણ સુખ સ્વમાં છે. આ એને આત્મા તરફ જીવ વળ્યો. અનાદિકાળના પરિભ્રમણમાં એ સુખની શોધમાં બહાર શોધતા શોધતા 14 રાજલોકને 4 ગતિમાં ફરતો હતો. યોગની દ્રષ્ટિ બંધાણી અને થયું કે ક્યાં રખડપટ્ટી માંડી છે, તારે જે જોઈએ છે તે તારી પાસે છે. આને એમ થયું કે હવે કંઈક આ મિત્રતા એની થઈ, એટલે એને યોગ દ્રષ્ટિ આવી કે જે છે એ આત્મા તરફ છે, માટે કંઈક આત્માના ગુણો એનો વિકાસ થવો જોઈએ. દ્રષ્ટિમાં બદલ થયો છે, એ દ્રષ્ટિ હવે આમાં જરા દ્રઢ થાય છે. એટલે આમાં શું વાત થાય છે તો કે છે, અહીંયા કંઈક અગ્નિનો સમાન જે બોધ હતો એ બોધ કેવો છે, જરા છાણા નાગરી જાય, લાંબો સમય ટકે, ઓલો જરા જલ્દી બુજાઈ જાય. આ ઢેખારો હોય તો એક બે દી જરા રાખી જાય. આ એક. અને બીજું, એને નિદાન થયું છે. શેનું નિદાન થયું છે? દુઃખનું. કે આટલું બધું આ સંસારની અંદર દુઃખ કેમ? જીવના પ્રયત્નો અને પુરુષાર્થ સુખની પ્રાપ્તિ માટે કરવા છતાં ઉપલબ્ધિમાં દુઃખ કેમ? આ એક પ્રશ્ન એને એનું એને નિદાન થાય છે. એ નિદાન એને આ જે બોધ છે એ બોધ થોડોક દ્રઢ થયો એટલે એ નિદાનમાં એ વાત બેસે છે કે આ જીવ સંસારમાં કેમ રખડે છે, અને એને રોગ શોક ભય અને ક્લેશ એના અપાર દુઃખો કેમ ભોગવવા પડે છે, એનો ખ્યાલ આજ સુધી કેમ નહોતો મને? બસ આ બંને દ્રષ્ટિ આવતા એને દુઃખના નિદાનનું જ્ઞાન થાય છે કે શરીરમાં આત્મા નામનું એક ચૈતન્ય છે, સુખનું ધામ પરમ સુખનું ધામ એ તો તું જ છો, અનંત સુખનું ધામ એ તો તું જ છો. આવી કંઈક વાત કાને પડી. તો જે સુખનું ધામ છે એ હું છું, સ્વ છું, અને મારી સુખની શોધ શેમાં છે? પરમાં છે. તો શોધ ક્યાં થવી જોઈએ? જ્યાં છે ત્યાં થવી જોઈએ કે જ્યાં નથી ત્યાં થવી જોઈએ? તો કે આ આત્મામાં થવી જોઈએ. તો આ આત્મામાં હોય તો આત્મા તો મારી પાસે જ છે ને, હું જ આત્મા છું, તો આ સુખનો અનુભવ કેમ થતો નથી? આ આત્મા અવરાયેલો છે. પ્રકાશ દેવો તારા ઘરમાં જ છે, તો ઘરમાં જ દેવો હોય તો અંધારું કેમ છે? આવરણ છે, આવરણ છે. જો આવરણ હટી જાય તો જ્યોતને પ્રગટાવવાની જરૂર નથી, એમાં તેલ પૂરવાની જરૂર નથી. દિવેલનો પ્રશ્ન નથી, વાટનો પ્રશ્ન નથી, એને પ્રગટાવવાનો પ્રશ્ન નથી, પણ એનું આવરણને હટાવવાનો પ્રશ્ન છે. આવરણ હટી જાય એટલે કે જે અવરાયેલું છે. આ આવરણ કેમ હટે? ધર્મ પુરુષાર્થ જો જીવ કરે તો કર્મોનું આવરણ તૂટે. કૃપાળો દેવે 375ના પત્રમાં સૂત્ર કૃતાંગ વાંચવા માટે મુનિશ્રીએ જે આજ્ઞા મંગાવી હતી એ આજ્ઞા તો આપી, પણ સાથે આ સમજાવ્યું હતું કે સૂત્ર કૃતાંગ આગમ છે એમાં શું છે. તો પ્રશ્ન એ છે કે આ જીવનો જે કર્મ ક્લેશ છે એ સાથી તૂટે. જીવને અનાદિનો કર્મ ક્લેશ છે. એવો છે કે ક્યારેક વધતો, ક્યારેક ચડતો, ક્યારેક 70 કોડાકોડી, ક્યારેક 50 કોડાકોડી, ક્યારેક 30, ક્યારેક 20, ક્યારેક 1, ક્યારેક પાછો અનંત. એક કર્મ ખપાવે ત્યાં બીજું ડૂબું થાય, એક બંધથી નિવૃત્ત થાય ત્યાં પાછો બીજો શરૂ થાય. આ પ્રવાહથી જીવ કર્મ સાથે જોડાયેલો છે. કોઈ કર્મની સ્થિતિ અનંતકાળની નથી. જગતમાં એક પણ કર્મ એવું નથી કે જેની કાળ સ્થિતિ અનંતકાળ હોય, છતાં જીવ કર્મનો ભોગવટો કેટલા સમયથી કરે છે? એટલે પ્રવાહ છે. એ પ્રવાહનું સ્વરૂપ કેવું છે? તો કે એની કાળ સ્થિતિ પૂરી થાય ત્યાં સુધીમાં બીજા કર્મો ઉત્પન્ન થઈ જાય. એટલે આના 70 કોડી માંડ પૂરું થવા આવે ત્યાં બીજું પાછું 35નું 40નું થઈ ગયું હોય. બહુ સરસ. કાળ અનાદિથી, આજે પ્રયત્ન સમજ સમ અનાદિકાળથી. અરે કર્મની સ્થિતિ મર્યાદિત છે કાળથી, અને છતાં જીવનો કર્મનો ભોગવટો અમર્યાદ છે. કર્મની સ્થિતિને સંખ્યાત કાળમાં મૂકી છે કે 70 કોડાકોડી, એથી વધારે નહીં, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, ઓછામાં ઓછું તો અંતર્મુહૂર્તનું હોય. છતાં જીવ અનાદિકાળથી આ કર્મથી અવરાયેલો છે, અને કેટલીય વાર એ 70માંથી એકથી અંદર આવી ગયો છે. નદી પાષાણના ન્યાયથી, અર્ઘટ ન્યાયથી, જગતની અંદર કોઈ એવા પ્રકૃતિના પરિબળથી આ જીવ હળુકર્મી પણ થઈ ગયો છે, પણ ફરી પાછો એનું પરિભ્રમણ તો ઉપરથી નીચે, નીચેથી ઉપર, દસે દિશાઓમાં ચાલ્યા જ કરે છે. અને પરિભ્રમણમાં એને દુઃખ સિવાય બીજી કોઈ ઉપલબ્ધિ છે નહીં. જે સુખ મળે એ સંસારના સંયોગોનું સુખ, જે દુઃખથી અવરાયેલું છે તે મળે. એટલે એમાં સાતા થોડી, સાતા ગણી, એમાં શીતળતા થોડી અને દાહ વધારે. એ તો કોઈને કહી ન શકે અને સહી પણ ન શકે. એ સંસારના સુખમાં તો તમાચો મારીને મોઢું લાલ રાખવા જેવું છે કે અમે બહુ સુખી છે, વી આર ફાર હેપી. દુઃખમાંથી સુખનો આક્ષેપ શોધે કે અમારે તો બધું બરોબર છે, ઘરના ઘર છે, ફળીમાં નળ છે, દીકરા પરદેશ છે, આટલા કરે છે, બસ મજાનું, અને અમેરિકન સરકાર પેન્શન આપે છે, પછી આને સુખ રે આનંદમાં ક્યાં વાંધો છે? કોકના પૈસે જલસા કરવા છે ને, આ બધું જ હોવા છતાં જ્ઞાની કે છે એ જીવ કોઈને પણ જો અંદરથી પૂછવામાં આવે તો એ કહે છે, સાચી વાત કહું તમે, તમને જ કહું છું, બાકી કાંઈ આમાં વાતમાં હારા વાટ નથી. પણ તે અમે તો એમ માનતા હતા તમને, તો કે એ તો આપણે દેખાવ એવો કર્યો હતો. પણ વાસ્તવમાં સુખ નથી, નથી શરીરનું, નથી મનનું, નથી સ્વજનનું, નથી સંપત્તિનું, એ કંઈ સુખ નથી, કંઈ ઠેકાણું નથી. કારણ શું કે હવે પીડા ગણવા બેસીએ, દુઃખ ગણવા બેસીએ તો આનો કંઈ પાર આવે એમ નથી. આવી સ્થિતિની અંદર એક બોધ થાય છે કે આ કર્મને તોડી શકાય ખરા? મુખ્ય વાંધો એ છે કે આત્મા તો સુખનો સાગર છે, પણ એને નડે છે કર્મનું આવરણ. હવે આવરણ છે એ તો ઉપરનું છે, આવરણ કોઈ દી અંદરનું હોય. આવરણ એટલે ભલે ચારે બાજુથી, એક દડાને આવરણ ચારે બાજુનું હોય, એક પુસ્તકને આવરણ ચારે બાજુનું હોય, પણ આવરણ ક્યાં હોય? અંદર હોય કે ઉપર હોય? બહારની દિશામાં, એની સપાટી ગમે તે દિશા તમે પકડો પણ હોય તો બહાર. એટલે અંદર કંઈ ભેળસેળ બીજી ના, જો એ આવરણને તોડવામાં આવે, ખસેડવામાં આવે, તોડવામાં આવે તો તો જ્ઞાનીએ એને બોધમાં પહેલી વાર કીધું કે ભાઈ તૂટી શક્યો, આ કર્મ જતા નથી એનું કારણ કોઈ બીજા કે આપણે? તો કે તું નક્કી કર તો આ કર્મના આવરણને દૂર કરી શકાય. સર તો મારે તો નક્કી કરવું છે, મને ક્યાં વાંધો છે? તો કે કર, ધર્મનો પુરુષાર્થ કર તો આ કર્મના આવરણ, જે અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થમાં જે લાગ્યો છું અનાદિકાળથી, આ જીવને અનેકવાર એવા ઉપસર્ગ એના સાધનો કામને અર્થ પુરુષાર્થના મળ્યા છે અને એ કર્મ બંધના હેતુરૂપ થયા છે. જો ધર્મ પુરુષાર્થ કરીશ તો એવા કારણો તને મળશે કે જેનાથી કર્મના બંધ તૂટશે અને મોક્ષના હેતુરૂપ થશે. પુરુષાર્થ ચાર છે, તું બેમાં લાગ્યો છું, બેના સાધનો મળે છે અને બેના સાધનોની અંદર જ જીવન રત છે. કાં અર્થ પુરુષાર્થ અને કામ પુરુષાર્થ બંને સાથે ચાલે છે, પેરેલલ. રેલવેના પાટા કેવા હોય એમ, એટલી બધી ઈચ્છાઓ છે એ અનંત છે. એટલે કામ પુરુષાર્થનો પણ કોઈ અંત નથી ને અર્થ પુરુષાર્થનો પણ અંત નથી. અરે કામ પુરુષાર્થનો અંત આવે તો અર્થ પુરુષાર્થનો અંત આવે ને. પણ આની જરૂરત, આની ઈચ્છા, આની તૃષ્ણા, આની વાસના આકાશ જેટલી અનંત છે, તો ગમે તેટલા કુબેરના ભંડાર ઠાલવી દઈએ તો આને કોઈ દી સંત ઓછું ન ઓછું લાગે. એના બધા ગણિતી કરે ને ત્યારે એમ થાય કે હજી કંઈક ખોટે છે. અરે ગજબનો છો તું તો. એટલે એને કંઈક ને કંઈક ખૂટતું લાગે, કંઈક ને કંઈક ઓછું લાગે, કંઈક ને કંઈક અધૂરું લાગે. એને ગમે એટલા કરોડો રૂપિયા, 200 કરોડનો માલિક હોય, 500 કરોડનો માલિક હોય, એને કંઈક બસ થઈ ગયું, હવે હવે તો 25-50 વર્ષ જીવવું છે, શાંતિથી જીવાશો. એને અમેરિકન સરકાર દેવાળું નથી કાઢવાની ને, તો તને તો, તને તો હવે દર મહિને પૈસા મળે છે તો હવે તું બંધ કરને બધું તો ન કરે, તો એ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરે, આધિ વ્યાધિ ઉપાધિમાં પડે, રોજ શેરબજારે દોડા ફોડ કરતો જાય, રોજ આમ કરે, પણ તારે આ છે એ વાપરી રાખને, દર મહિને મળે છે પછી શું ચિંતા? તો કે ના, કોક દી બુશનું દેવાળું નીકળે તો હું ક્યાં જાઉં? એ એની ચિંતામાં અત્યારથી આપણી બુદ્ધિનો દેવાળો કાઢવાનો. શું જીવને રંગ છે, સંસારના રંગ છે. જ્ઞાનીઓ કહે છે ધર્મ પુરુષાર્થ કર. એકવાર આ કામ પુરુષાર્થ ઉપરનો તું જરાક બ્રેક મારી દે, સંયમ આવી જાય ઈચ્છા ઉપરનો, હે જીવ ક્યા બસ ઈચ્છા હૈ, ઈચ્છા દુઃખ મૂળ, જબ ઈચ્છા કા નાશ તો મિટે. સંતોષ એકવાર લઈ લે જીવનની અંદર, જ્ઞાની કહે છે, જે થવાનું હશે તે, અને થઈને જ રહેશે પાછું, થશે તો ખબર સમજાણું, પણ બીજું સમજાય છે થઈને જ રહેશે. એટલે ડિસ્પાઇટ ઓફ યોર એફર્ટ્સ, તું બીજો પ્રયત્ન કરે કે ન કરે એ નથી સમજાતું, કારણ કે એમાં જાતને એમાંથી કાઢી નાખવી પડે છે. તો મારી જાતને કાઢીને કાંઈ મળે એ વાતમાં શ્રદ્ધા બેસતી નથી, નથી જાતું. ધર્મ પુરુષાર્થ, એવો પુરુષાર્થ શરૂ થાય છે, પહેલું બીજ આવે છે ધર્મ પુરુષાર્થ, એને સ્વીકાર કર્યો હવે કે કર્મના ઉદય અનુસાર બાહ્ય સુખના સાધનોની પ્રાપ્તિ અપ્રાપ્તિ ઉપલબ્ધિ અનુપલબ્ધિ એ બધું બતી જે થવું હશે તે થયા કરશે, પણ મારે આવરણને તોડવું છે. જો ખરેખર આવા સુખો મેળવવાનો પ્રયત્ન કરવાના મારા અનંતકાળ કાઢ્યો એને બદલે જો ખરેખર શાશ્વત સુખનો સ્ત્રોત મને હાથમાં આવે કે જે સુખ સ્વાધીન છે, અનંત છે, અક્ષય છે, અવ્યાબાધ છે અને શાંતરૂપ છે, સમાધિનું સુખ છે, એ જો હાથમાં આવી જાય તો પછી આવા પદાર્થોના સુખો આવે કે ના, વિકલ્પ છૂટી ગયો, અહીંયા વિકલ્પ લાગી ગયો. તો કે એ આત્મામાં છે આવા સુખનો કોઈ સ્ત્રોત ખરો? તો કે આ છે તારામાં જ. અને એનાથી આત્માની જો શુદ્ધ દશા પ્રાપ્ત થાય તો તમે શુદ્ધ દશાની સાથે સુખ શાંતિ ને સમાધિ બધું પ્રાપ્ત થાય. પણ સાહેબ એ પ્રાપ્ત થાય પછી વપરાઈ જાય તો કે છે આ વપરાતા પણ ખૂટે નહીં એવું અનંત છે આનું સ્વરૂપ. પેલા સમજી લેતો આ સુખ છે અવિનાશી છે, એટલે જગતના કોઈ બોમ્બ પડે તો આ સુખનો કોઈ નાશ કરી શકે નહીં. કોઈ હુલડ થાય ને કોઈ હારજીત થાય તો પણ આ સુખને કોઈ લઈ શકે નહીં, કોઈ લૂંટી શકે નહીં. દિન દિન બળત સવાયો. મીરાબાઈએ કીધું કે આ સુખ જો હાથમાં આવે તો એને ચોરને લૂંટે કાંઈ સવાયું થાય. તો અનંત છે એક, બીજું અક્ષય છે, એનો ક્ષય પણ ન થાય, જેવું છે એવું અનંતરીય, ઓછું વધતું ન થાય. અને એમાં બાધા ઉત્પન્ન થાય કંઈ પણ પરિસ્થિતિના કારણે હડતાલ પડે તો દૂધરી કોથળી ઘરે ન આવે. પણ આ અમૃત સાગર તો ચાલુ જ રહે. તો કે એ થાય અવ્યાબાદ છે. તો કરવું શું? બસ મોક્ષના લક્ષ્ય ધર્મનો પુરુષાર્થ. આ બે પુરુષાર્થ બહુ કર્યા, એને માટે ઘણી ટ્રાયલ આપી, અર્થ અને કામ પુરુષાર્થ. હવે જરા એને ગૌણ કર, બીજા બે પકડી લે, એમાં ઓલામત કંઈ કરવાનું જ નથી. મોક્ષમાં ધર્મ પુરુષાર્થ થશે એટલે મોક્ષ આપોઆપ પ્રગટ થશે. ખ્યાલ આવે? ધર્મ પુરુષાર્થ પ્રગટે એટલે મોક્ષ પુરુષાર્થ એનું પરિણામ છે. બસ તો કૈરા કર, એટલે એને આવો પ્રકારનો એના જીવનમાં દ્રષ્ટિમાં બદલ થયો. જો દ્રષ્ટિમાં જ બદલ થયો છે, કાંઈ બીજું હજી કોઈ પરિણામ નથી. આ કોઈ સંકિત જીવની વાત નથી, આ તો મિથ્યાત્વીની વાત થાય છે. પણ કેવો મિથ્યાત્વી છે હવે જુઓ, હવે એને આનંદ થાય છે. અને એ કહે છે કે બસ હવે તો આ જે કંઈ માર્ગ બતાવ્યો છે એની પ્રેમ ભક્તિ વધારો, એ કેમ કરતો રહો. બસ આ બે પ્રકારના એને હવે કે એક જે કર્મો છે એનો નાશક જે માર્ગ એને બતાવ્યો છે એનું આરાધન કરું, અને બતાવનાર છે એની ભક્તિ કરું, કંઈક જેથી કરીને હું જ્યારે અટવાઉં ત્યારે એની કૃપા મને તારે, એનો અનુગ્રહ જે છે એ મારી સાથે હંમેશા જોડાયેલો. કારણ કે મને મિત્ર મળી ગયો, મિત્રા દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે, બસ આ મિત્રનો અનુગ્રહ મને સતત રહે. એટલે બે પરિણામ એને થાય છે, એક તો જે ગુરુદેવોએ જેણે બોધ આપ્યો છે એના ઉપર બહુમાન પૂજ્યભાવ, અને જે એને માર્ગે ચાલવા માટે કર્મના નાશકનું ઔષધ આપ્યું છે એનું સેવન કરવું. એ સેવન કરવું એ શબ્દ જ્યારે આવ્યો ત્યારે આ નિયમ શબ્દ આવ્યો. એની વાત આપણે હવે
રાષ્ટ્રીય શાળામાં કદે